તુલસીજી કે હું વાકપટુ પણ નથી, હું કવિ પણ નથી, મારી પાસે કોઈ એવી કળા પણ નથી, પણ છે તો શું છે, બસ રામ ભક્તિનો રસ આ વાચામાં છે ને, એટલું જ એ જ સારું ને સાચું છે. બાકી મારી વાણી દૂષિત હોય પણ એની અંદર રામ ગુણ છે, બધું નકામું પણ એક સારું. ગાંધીજીને એક જણે પત્ર લખ્યો, તે વાંચીને ફાડીને ફેંકી દીધો. કે છે કે કેમ ફાડીને ફેંકી દીધો, કે છે મહાદેવજીએ પૂછ્યું. કામનું હતું, આ પીન ટાંકણી કામની હતી એ લઈ લીધી, બાકીનું કશાય કામનું નતું, ફેંકી દીધું. બાકી અંદર એવી ટીકા ને ગાળો લખેલી હતી, એ કામનું હતું લઈ લીધું, નકામું ફેંકી દીધું. તુલસીજી એ જ પ્રમાણે પોતાના જીવનની અંદર, મારી કશી જ આવડત નથી, મને વાકપટુતા બોલતા આવડતું નથી, પણ આ કાવ્યની અંદર ભગવાનની કથાનો રસ છે, એટલે જે સજ્જનો છે એને એની સરાહના કરશે, ભગવાનની કથાની સરાહના કરશે, મારા શબ્દોની નહીં. અને જો એને પ્રમાણ આપશે કે એને સારી ગણશે, તો એની અંદર એક જ તત્વ છે કે એમાં ભગવાનનું નામ છે. લાડુમાં ઘી વગર ને ખાંડ ને લોટ હોય તો શું કરવાનું, કોઈ સ્વાદ ના આવે. અંદર સાકર ને લોટ બે જ હોય, પણ ઘી ના હોય તો, ઘી ને તો વિષ્ણુ તેજ કહ્યું છે, વેદોમાં ઋષિઓએ વિષ્ણુ તેજ કહ્યું છે. અહીંયા આગળ ભગવાનની કથાનું તેજ એ જ માત્ર શક્તિશાળી છે, કિંમતી છે. અને એટલે કહ્યું કે રામ ભગત ભૂષિત જીય જાની, ભગવાનની આ કથા એને પ્રિય લાગશે. કોને? રામ ભગત, આ મારી વાણી રામ ભક્તિ થી તરબોળ છે, માટે સારી લાગે. આમળું એમને એમ ખાવું જોઈએ, કાચી કેરી એમને એમ ખાવાનું, મુરબો ખાવ જોઈએ, તો એમાં ખટાશ અને દાંત ખરાબ કરી નાખે. પણ એને ઘી રસ ચાસણીના રસમાં બોરીને કાઢી હોય તો ભક્તિ રસ પણ એવો છે કે માણસની વાણીમાંથી ખટાશ અને કષાયતાને દૂર કરી નાખે, અને એ આપોઆપ મધુર થઈ જાય. એમ મારી વાણી પણ છે તો ખાટી ને કડવી, પણ રામ નામની અંદર તરબોળ છે ને, માટે મીઠી થઈ ગઈ છે. અને એના માટે કહ્યું, આ પ્રમાણે સમજીને રામ ભક્તિથી અંકિત મારી વાણી સુનિય સુજન, જે સજ્જનો છે એને ખૂબ સરસ રીતે સાંભળશે, અને સાંભળશે એટલું નહીં, સરાહી સુબાની, સારા શબ્દોમાં આની પ્રશંસા કરશે. આજે જોઈએ છે ને રામકથા સાંભળવા માટે, રામકથાની એક એક ચોપાઈ ને સાંભળો ને, બિનુ સત્સંગ વિવેક ન હોય, સોહમ અસ્મિતિ પ્રત્ય ખંડા, અંદર જ્ઞાન ભરેલું છે, તત્વજ્ઞાન છે. તો આ બધું જે જ્ઞાન છે, મેયર મોર તોરતે માયા, કેટલો સરસ ભાવ છે, કાહુ ન કહું સુખ દુઃખ કરદાતા, આ બધું તત્વ તત્વ અંદર ભરેલું છે. ઈશ્વર જીવ ભેદ કહું સકલ કહું સમજાય, તત્વજ્ઞાન છે. પણ એ વિજ્ઞાન ને સરાહી સુબાની સજ્જન, સારી વાણીથી જે સજ્જન ભગવાનના ભક્તો છે એની ખૂબ મીઠી મધુર લાગશે, એટલે એની એની પ્રશંસા થવાની છે. મારી વાણીની નહીં, મારા કવિત્વની કોઈ કિંમત નથી. કવિતાઓ તો અનેક લખાઈ ગઈ છે આ દુનિયાની અંદર અને ક્યાંય ઢબળી ગઈ છે, ક્યાંય અંદર ઊંડાણમાં ઢબળી ગઈ છે, આજે શોધી ના જડે. પણ રામકથા વાલ્મીકીજીએ મહાકાવ્ય લખ્યું, તુલસીજી પણ લઈને આવ્યા, તો એને આજે ને આજે પણ એટલું જ ઉજાગર છે આટલા લાખો વર્ષ પછી પણ. કેમ? એમાં ભક્તિરસ છે, એમાં ભગવાનની કથા છે. માટે સજ્જન સરાહી સુબાની, જે સારા માણસો છે ભગવાન ભક્તિ કરનારા, એ તો ચોક્કસ આ કથાને ની સરાહના ખૂબ હુરીશ પ્રશંસા કરશે, ઓછી નહીં. કભી ન હો, બાકી હું તો મારામાં કોઈ લક્ષણ સારા નથી. મારું કોઈ લક્ષણ સારું નથી. કભી ન હોઉં નહીં બચન પ્રભીનું. કોઈ એવી કલા નથી મારી પાસે કવિત્વની, મારી પાસે કોઈ વાકછટા નથી કે આકર્ષાય લોકો. અમુક માણસોની વાકછટા એવી હોય કે માણસને આકર્ષે, આકર્ષેની વાકછટાની અંદર, પણ પછી અંદર એની પાસે કશું ના હોય. એક બોલવાની કળા એની પાસે હોય, જેમ કોઈની પાસે શિલ્પની કળા હોય, કોઈની પાસે ચિત્રની કળા હોય, કોઈની પાસે રસોઈની કળા હોય, એમ મારી પાસે એવું કશું જ નથી. ન રસિક, એવો કોઈ રસિક પણ નથી, એવી કોઈ મારી પાસે ભાષાનું કોઈ જાજ્વલ્ય કે ચાચિક્ય પણ નથી. છું એક સામાન્ય સાધુ છું, અંતે ઘરડો થઈ ગયેલો છું. આ બધી જ મારી અયોગ્યતા સકલ કથા સકલ કલા સબ વિદ્યાહીનું, બધી જ કળા વગરનો. મારી પાસે કોઈ પણ જાતની કળા જ નથી. તાત્પર્ય કે ઠોઠ છું, સાવ ઠોઠ. આખા વર્ગમાં છેલ્લે બેઠેલો હોય, કશું આવડતું ના હોય, અને ઝોકા જ ખાતો હોય શાળામાં ભણતા, કે સકલ કલા સબ વિદ્યાહીન, કોઈ વિદ્યા કોઈ કળા એમાંનો કશો છાંટો નથી. ઘણી વાર આપણે કોઈ બહુ અઘરી તારે અક્કલનો છાંટો નથી, એમ તુલસીજી પોતાની જાતને કહેવા, પોતે જાતે કહે છે. બીજો કોઈ કહેતો તો આઘાત લાગે, હે મારામાં અક્કલનો છાંટો નથી, એને અંદર આઘાત પહોંચે. ભલે માર્યો ના હોય છતાંય પોતાને અક્કલહીન બુદ્ધિહીન કયો એટલે તરત અંદર ઘા વાગે. પણ તુલસીજીને પોતાની જાતે મારેલો ઘા નથી વાગતો. કદાચ એમ થાય કે પોતાના અપરાધ માટે પોતાના ગાલે તમાચ મારવાની હોય તો માણસ કેવી રીતે મારે, અને પારકાને ગાલે મારવાની હોય તો ચાર આગળ ઉપસે. તુલસીજીએ આ તમાચ પોતાને માટે મારી કે હું આવો છું, કોઈ પણ આવડત મારામાં સહેજ જઈ નથી. સકલ કલા બધી જ વિદ્યા, કોઈ પણ વિદ્યા નથી મારી પાસે. ન તો કોઈની પાસે કઈક વિદ્યા હોય, તારણની હોય, મારણની હોય, જ્ઞાનની હોય, બધી વિદ્યાઓ હોય, પણ મારી પાસે એવી કોઈ વિદ્યા નથી, કોઈ અક્કલ નથી કે હું મારી જાતને કવિ તરીકે ગૌરવ લઉં. હા, જે કઈ રચના થઈ રહી છે એમાં ગૌરવ લેવા જેવું મારા માટે જે કોઈ હોય તો એની અંદર ભગવાનની કથાનો રસ છે, એટલે મને ગૌરવ છે. અને એને જે કોઈ વાંચશે એ પણ એની સરાહના એટલી બધી કરશે, વાત ના પૂછો. કવિ તરીકે ભગવાન અરે તુલસીજી કિંમત કરે છે કથાની, પોતાની નહીં, પોતાની આવડતની કિંમત નથી કરતા જરાય નહીં. પણ ભગવાનના ગુણાનુવાદ આની અંદર છે, એ જ એનું મહત્વ, એ જ એનો રસ છે. બાકી મારામાં કોઈ આવડત સહેજ પણ નથી. હવે કોઈ માણસને પોતાની જાતે તો નખે, પણ બીજો કોઈ કહે તો એને ન ગમે, અને જાહેરમાં જો કહી દીધું હોય તો. આ તો તુલસીજીએ જાહેરની અંદર વાત કરી છે, લખી દીધી છે, બધા રોજ પાઠ કરે છે. અરે આ રામચરિત માનસ લખનાર તુલસીદાસ આવા હતા? કશી આવડત તો હતી નહીં. સકલ કલા સબ વિદ્યાહીનો, જો શબ્દાર્થ તરીકે જોવા જઈએ તો આ રીતે પોતાને એક સામાન્ય સરળ કોઈ પણ જાતની મોટાઈ વગરના, હંમેશા ભગવાનની નજીકમાં જવું હોય ને ત્યારે અહંકારનો પહેલો ત્યાગ કરવો પડે. જે મહારાજની સ્તુતિમાં પણ છે કે અહંકાર એ અનાત્મ છે, હું નથી, મારો નથી, એને છોડ તો જ આત્મદર્શન થશે. આત્માવભાસે ન પ્રસન્ન માનસ. જે કોઈ કષાય છે આપણા જીવનમાં, એ જ્યાં સુધી આપણામાં અંદર પડેલા હશે ત્યાં સુધી આત્મદર્શન નહીં થાય. કષાયના ઢગલાની નીચે તરીએ આત્મચેતના તો છે જ, પણ એટલી બધી ભરી મૂકેલી છે, ઉકરડો એટલો મોટો કર્યો છે કે અંદર આત્મતેજનો ઈરો દબાઈ ગયેલો છે, એ દેખાતો જ નથી. એટલે માણસના જીવનની અંદર આજે તુલસીદાસજી કાઢી નાખવા માંડ્યું છે પોતાનામાંથી અહંકાર, મમતા, કરતાપણું, અભિમાન, એ બધું કાઢવા માંડ્યું છે. ત્યાર પછી પોતાનામાં બેઠેલા ભગવાનની કથા તુલસીજીને અંદર દેખાશે પોતાનામાં. બાકી ત્યાં સુધી સામાન્ય માણસને પોતાનામાં ઈશ્વર, આત્મા કે ભગવત કથા નથી દેખાતી.